166 नंबर સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાક્ય એમ છે. સત્પુરુષના એક વચનમાં અથવા એક શબ્દમાં કેટલી ગંભીરતા છે એના ઉપર ધ્યાન પહોંચ્યું છે. કેટલા આગમ રહ્યા છે? અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ છે? કેવા પ્રકારે હશે વિચારવા યોગ્ય છે એમ કે છે. પોતે તો પ્રશ્નચિહ્ન કરીને આગળ કઈ લખ્યું નથી, એ વાત વિચારવા માટે મૂકી છે. તમે સત્પુરુષના શબ્દમાં અથવા વચનમાં મૂલ્યાંકન કેટલું છે? કેવી રીતે સમજા? કેમ હશે એમ પૂછ્યું છે. શું વિચાર આવે છે? એક શબ્દમાં અનંત, એક વાક્યમાં પછી પછી કોમા કરીને એમ લખ્યું છે, એક શબ્દમાં અનંત આગમ ભર્યા છે. થોડા આગમ ભર્યા નથી, હજારો આગમ ભર્યા છે એમ નથી, અનંત આગમ ભર્યા છે એક જ શબ્દમાં. એવો કયો શબ્દ હશે? અનંત કાળમાં અનંત આગમોની ઉત્પત્તિ થઈ. ક્યાંથી થઈ? આત્મા એ કેટલો શબ્દ છે? જ્ઞાની એમ કહે કે આત્મા એટલે એમાં આનંદ આગમ છે. આવ્યું કે ના આવ્યું? આત્મામાંથી જો અનંત આગમ નીકળ્યા હોય તો જ્ઞાનીના એક આત્મા નામના શબ્દમાં અનંત આગમ છે. જ્ઞાની ના હો, આત્મા શબ્દ તો અજ્ઞાની પણ બોલે. આત્મજ્ઞાન ન હોય એ પણ આત્મા શબ્દ છે, પણ એમાં કાંઈ નથી, એમાં કાંઈ છે, કાંઈ જ નથી. ત્યારે જ્ઞાનીના એક શબ્દમાં આત્મા એમ કહે તો એમાં અનંત આગમ કરેલા છે. એવો એવો આત્મા એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને એ બોલે છે. માટે શા માટે? એ આત્માને પ્રત્યક્ષ જ્ઞાનમાં કરીને કહે છે, માટે એ આત્મા શબ્દની અંદર અનંત આગમ ભરેલા છે. જેને આત્મા પ્રત્યક્ષ નથી અથવા આત્મા જોયો નથી એના શબ્દમાં તો કાંઈ માલ નથી. એ રીતે એ વાત છે. કેમ હશે કે આમ છે? નીચેના વાક્યો એના ઉપરથી બીજું હું એમ પણ લેવું છે કે જ્ઞાનીના કોઈ એક વચનમાં કે કોઈ એક શબ્દનું મૂલ્ય આગમોનું મૂલ્ય છે એટલું જ છે, ઓછું મૂલ્ય નથી. કોઈ એમ કે જ્ઞાનીના વચન છે, કાંઈ આચાર્યના વચન નથી, માટે એને આગમ ન કહેવા, એ વાત ભૂલ કરેલી છે. જે ઓમકાર ધ્વનિ જીનવાણી છે, શુદ્ધિ જીનવાણી છે. ઓમકાર ધ્વનિ એટલે જીનેન્દ્રના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જીનવાણી છે. એ જીનવાણી આચાર્યની વાણી પણ છે અને એ જીનવાણી જ્ઞાનીની વાણી પણ. એ જીનવાણી છે, એ જ જીનવાણી છે. એમાં કાંઈ ફેર નથી, આશય કાંઈ ફેર નથી. શૈલીનો ફેર છે એ બીજી વાત છે, ભાષાનો ફેર છે બીજી વાત છે, આશયમાં કાંઈ ફેર નથી. અને મહત્વ આશયનું છે, વાણીનું મહત્વ નથી, પણ વાણીમાં રહેલા આશયનું મહત્વ છે. કેમ સરખી છે કે ત્રણેય જીનેશ્વર, મુનિરાજ, આચાર્ય હોય ગમે તેવાય અને જ્ઞાની, એ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને એમની વાણી નીકળે છે. ત્રણેયનો પ્રકાર તો એક જ થયો, ત્રણેયનો આશય એક થયો, ત્રણેયનું ઉદ્ભવ સ્થાન, ઉદ્ગમ સ્થાન, પ્રભાવ સ્થાન એક જ છે આત્મા. ત્રણેયનો બેકગ્રાઉન્ડ એક જ છે, પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ. માટે એ વાણીમાં કાંઈ ફેર નથી. હવે જુદી જુદી વાત લીધી છે, એમને પાંચ વચનો લખ્યા છે આ પત્રની અંદર. નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં મંગળરૂપ માન્યા છે. શું કહે છે? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને માટે મેં મંગળરૂપ માન્યા છે, અસંખ્ય સત્પુરુષોની સંમતિથી. કહેવાની પદ્ધતિ કેવી છે? મેં માન્યું છે કે આ નીચેના વાક્યો મુમુક્ષુઓને આત્મકલ્યાણકારી છે. મંગળરૂપ છે એટલે શું છે? આત્મકલ્યાણકારી છે. મેં કયા માટે આત્મકલ્યાણકારી છે એટલું જ નહીં, અસંખ્ય સત્પુરુષોની એમાં સંમતિ છે. આ વચનોમાં અસંખ્ય સત્પુરુષોની સંમતિ છે. આખું વાક્ય એમ લખ્યું છે અમે, નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે. મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. ક્યાં અનુસંધાન કર્યું? પરમ કલ્યાણ સાથે. મોક્ષ છે એ પરમ કલ્યાણ છે. મોક્ષ છે એ પરમ કલ્યાણ છે. પરમ કલ્યાણ માટે સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. પહેલું વાક્ય, હવે આ પાંચે વાક્યનું હેડિંગ આટલું મૂક્યું. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થતો નથી. માયિક સુખ એટલે શું? સુખાભાસ જેમાં છે એમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખનો જીવને આભાસ છે, કલ્પિત સુખ છે. માટે એને માયિક સુખ કહ્યું છે. માયાવાળું, માયાથી કરાયેલું. માયિક એટલે માયાથી કરાયેલું. માયા એટલે શું છે? ખોટી રચના, આભાસ રૂપ રચના, વાસ્તવિકતા એમાં નથી. એ સુખની જીવને અનાદિથી વાંછા છે અને એવો નિર્ણય કરવો ઘટે છે કે એ સુખની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના આ જીવનો છૂટકો થવાનો નથી. જ્યાં સુધી એ ભ્રમણામાં છે જીવ, એ સુખની ભ્રમણામાં જીવ છે ત્યાં સુધી જીવને પોતાના સ્વરૂપ ઉપર આવરણ આવવાનું છે. શું આવશે? આવરણ આવ્યા કરશે. એ આવરણ વધતું વધતું અધોગતિમાં લઈ જશે. ભ્રમણા ન લાગે તો ગુરુદેવ કહેતા હતા કે તું એક એક રજકણને તપાસી જુઓ એમાં સુખ ક્યાં છે. એમ કે ભાઈ મને સોનું છે એ સારું લાગે છે, તો સોનાના એક એક રજકણમાં જો તારું સુખ ક્યાં છે. એક એક પરમાણુમાં જોયું ક્યાંય સુખ છે, રૂપિયામાં સુખ છે, રૂપિયાના એક એક પરમાણુમાં પકડતો સુખ ક્યાં છે? એટલે ગમે ત્યારે પણ એની માનછા છે, જીવને આવરણ કરતી હોવાથી છોડ્યા વિના છૂટકો નથી. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, એટલે એ વાક્ય જ્યારથી તે માન્ય કર્યું, શ્રવણ કર્યું એનો અર્થ શું છે? માન્ય કર્યું, સ્વીકાર કર્યો તે, ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવું. શું કીધું? ત્યારથી એ માયાને વાંછા છૂટે, માયિક સુખની વાંછા છૂટે એવો એક ક્રમ છે, એ ક્રમમાં પ્રવર્તવું, એ ક્રમનો અભ્યાસ કરવો, એટલે એ ક્રમમાં પ્રવર્તવું. મેં ક્રમ શબ્દ વાપર્યો. શા માટે ક્રમ શબ્દ વાપર્યો? કે કેટલાક માણસો પાંચ ઇન્દ્રિયના વિષયોનો અક્રમે ત્યાગ કરે છે. અમે છોડ્યા, ચાલો આ દીક્ષા લઈને વ્યા ગયા, નીકળી પડ્યા, એમ કામ નથી. મુમુક્ષુ પ્રથમ થાય, મુમુક્ષુના ક્રમમાં ચડે, જ્ઞાની થાય, જ્ઞાનીના ક્રમમાં ચડે, ગુણસ્થાનના ગુણસ્થાન ક્રમમાં, ને પછી ત્યાગનો પંચમ ગુણસ્થાનથી આંશિક શરૂઆત થાય, છઠ્ઠા ગુણસ્થાને સર્વસંકરી ત્યાગ થાય. એમને એમ સીધું કોઈ કરી દે તો એવી રીતે કોઈ કામ થતું નથી. જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો, એટલે એ પદ્ધતિનો ક્રમ, એટલે પદ્ધતિ છે, અનુભવ સિદ્ધ થયેલી યથાર્થ પદ્ધતિ કામ કરવાની, એને અહીંયા ક્રમ શબ્દ આપ્યો. એ ક્રમમાં બધું હમાવ્યું, હમાવ્યું અનુભવ સિદ્ધ પદ્ધતિ છે. અનંત જ્ઞાનીઓની અનુભવ સિદ્ધ પદ્ધતિ છે. એના પોતાની રીતે કરવા માંગે છે સ્વચ્છંદે, પણ તું તો અજાયનો છો, એને ખબર નથી. અને અનંત જ્ઞાનીઓને અનંત શંકરો અનુભવ કરીને એ વાત કરી છે, પછી તો અજમાયશ કરીને એક વાત, તને એમ લાગશે કે બરાબર છે, આ જ બરાબર છે એમ તને લાગ્યા વગર રહેશે. એવો પ્રયોગ કર્યા વિના તું બીજી રીતે ચાલવા માંગે છો, એ તો સ્વચ્છંદ પ્રવૃત્તિ સિવાય બીજું કાંઈ નથી. એક વાત સમજવામાં આવી કે આ ક્રમથી આગળ જવાનું છે, પછી એવો કેમ પ્રશ્ન આવે કે મને આમ થાય તો મારે શું કરવું, મને ફલાણું થાય તો મારે શું કરવું, મને આવો ભાવ થાય તો શું કરવું, મને ફલાણું થાય તો શું કરવું, એ પ્રશ્ન ક્યાં રહે છે? રસ્તો બતાવી દીધો, માંડો હાલવા, સીધી વાત છે. પહેલું વાક્ય એ છે કે કલ્પિત સુખની વાંછા છોડવા માટે યથાર્થ કાર્ય પદ્ધતિ પોતાનું કામ આદરવું, પ્રખેઠ મોક્ષ સુધી પહોંચી જવા છે. એમણે શું કીધું કે આ વચનો મેં મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. હાજી, એટલે યથાર્થ કાર્ય પદ્ધતિ ક્રમ છે એ મોક્ષ સુધી લઈ જશે, એનું કારણ છે. કોઈ પણ પ્રકારે સદગુરુ નો શોધ કરવો, સદગુરુ એટલે આત્મજ્ઞાની પુરુષ, સદગુરુ એટલે સંપ્રદાયમાં જે ગુરુ હોય એની વાત નથી, જેને ભવ ભ્રમણનો નાશ કરવાનું કારણ ઉત્પન્ન કર્યું હોય અને મોક્ષ ના માર્ગે જેવો વિચારતા પણ નથી. એનો શોધ કરવો, એવા પુરુષ નો શોધ કરવો. શા માટે? કે એ માર્ગ થી પોતે અજાણ્યો છે, એ માર્ગ બતાવે એટલા માટે. એ જ બતાવી શકશે, જેને એ માર્ગ નો અનુભવ કર્યો છે એ માર્ગ નો, એ જ બતાવી શકશે. જે અજાણ્યો છે એ કઈ નહીં બતાવી શકે. એટલે શોધ કરીને શું કરવું? પછી એનો શોધ કરવો, અને શોધ કરીને શું કરવું? કે તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. તન મન વચન તો ઘણા અર્પણ કરે છે, પણ આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એની જરા વિશેષ વાત નથી. સાધી કે હવે આત્માથી અર્પણ બુદ્ધિનો સંક્ષેપ એ છે કે સંપૂર્ણપણે આજ્ઞાકારિતામાં રહેવું. એને આત્મા અર્પણ કર્યું કહેવાય. સંપૂર્ણપણે આત્માકારિતામાં રહેવું, આજ્ઞાકારિતામાં રહેવું, એને આત્મા અર્પણ કર્યું. આમ તો આત્મા શું છે? જ્યાં પોતાપણું છે એનો આત્મા છે. રાગમાં એકત્વ છે તો એ એનો આત્મા છે. દેહમાં શરીરમાં એકત્વ બુદ્ધિ છે તો એ એનો આત્મા છે. જ્યાં જ્યાં એને પ્રતિબંધ છે અને મારાપણું છે એ બધા એનો આત્મા છે. પછી કુટુંબ પરિવાર મકાન સંપત્તિ બધું એમાં આવી જાય છે. એ બધો આત્મા છે. શું કીધું? કે આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એટલે એમાં એનો એનો એમાં આત્મબુદ્ધિ છોડી દેવી. પ્રકૃતિ માણસ નથી મૂકી શકતો. મરી જાય તો પ્રકૃતિ ન મૂકે. બધું સહન કરવાથી મોત સહન કરે, પણ એના એ તો એનો આત્મા છે. પ્રકૃતિ સમર્પણ કરે એટલે આત્મસમર્પણ થઈ ગયું. બીજું છે, તેની આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. એ જ વાત લીધી છે. એનો અર્થ કર્યો છે. આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એટલે કે તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. આરાધન કરવું એટલે આજ્ઞાનું અમલીકરણ કરવું, એનું નામ આરાધન છે. નહીતર શું થાય? મોઢેથી આ પાડે, મોઢેથી નહીં માથું ધોણાવે તો શરીરથી આ પાડે. જી બરાબર આપ્યો છે એ બધું બરાબર છે, એ પ્રમાણે વર્તે તો વર્તે નહીં એટલે આરાધન નથી કરતો. આ પાડે છે ને આરાધન નથી કરતો. એ આ પાડે શું કામ છે? એટલે એવું બને છે. માટે એમ કહ્યું કે આરાધન કરો. કેટલાક જીવો હા પાડે છે અને વર્તતા નથી, વર્તતા નથી. એ પ્રમાણે આરાધન કરવું, એમની આજ્ઞાનું આરાધન કરવું, આજ્ઞા પ્રમાણે જ પ્રવર્તવું. એમ છે એમાં શું છે? એને એ આત્મકલ્યાણકારી લાગ્યું નથી, ખાઈશું નથી. મારા આત્મકલ્યાણ ની વાત છે, નહીતર તો એને વાંધો શું છે? બીજો એટલે એક શબ્દ વાપરો છે કે આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું. નિશંક થઈ જવું, નિર્વિકલ્પ થઈ જવું, એ બાબતમાં નિર્વિકલ્પ થઈને આરાધન કરવું, નિશંક થઈને આરાધન. હું શરીર છું, આ શરીર સ્વરૂપે હું છું, તમે શંકા કરી કોઈ દિવસ? એ તો બુદ્ધિ કેટલી નિશંકતા છે, નિશંકતા છે અને નિર્વિકલ્પતા છે કે નહીં? એવું થઈ જવું જોઈએ આમાં, આજ્ઞાકારિતામાં એવી નિશંકતા અને નિર્વિકલ્પતા આવી. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. એ આજ્ઞામાં એકતાન થતા અથવા એ રીતે આજ્ઞાને આરાધવા જતા એને માયિક સુખ છે, એનું જે વારંવાર ભાવ આવે છે એનું નામ વાસના. વાસના એટલે શું? વારંવાર પરિણામ થવા. તે કોઈ વાર થાય તે નહીં. પ્રશ્ન કર્યો હતો આપણે સાંજે, પાંડવોના જુગારનો પ્રશ્ન થયો હતો ને, કે ભાઈ પાંડવો દુર્યોધન સાથે જુગાર રહ્યા હતા, તો એમ કે સપ્તમસમ વ્યસનનો ત્યાગ હોય છે, જુગાર કેમ રહ્યા? વ્યસન નહોતું, પ્રસંગે ભલે રહી માતા, ઉદય આવ્યા તો ઉદય મારે આવ્યા તો એ જુદી વાત છે. વ્યસન હોય તો એ વાસનાની જેમ વારંવાર એના પરિણામ થાય. જુગારી હોય તો એને વારંવાર એને જુગારમાં વગેરે ચાલે નહીં, જુગારમાં જાય જાય ને ચાલે છે. એવું પાંડવોને નહોતું થયું કાંઈ. એક વખત રેમાં પૂરું રમી લીધું, બધું હારી ગયા. બે સર્વાર સિદ્ધિ માં ગયા, એક શાહીક સમ્યક દર્શન હોય તો જાય, તો સર્વાર સિદ્ધિ સુધી ન જાય. શંકા કરવા જેવી અત્યારે કોઈને એ વસ્તુ જોવા મળે તો ઠેકાણે રહીએ. પુરાણો એટલા માટે લખ્યા છે, એવા બધા પ્રસંગો બન્યા. જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવવાના હેતુથી કથાનો યોગ લખાયેલો છે. કેમ કે આવા અનેક પ્રકારના રાગદ્વેષ અને ચારિત્ર મોહના પ્રસંગોમાં જ્ઞાનીઓ વર્તે છે, તો કે વર્તે છે આત્મામાં, તો લોકોની દ્રષ્ટિએ એવું દેખાય છે. દર્શન મૂળ જેવા મોટા દોષ નો અભાવ કર્યો છે એ લોકોને દેખાતો નથી, અને ચારિત્ર મૂળ નો સદભાવ છે એ દેખાય છે. લોકોની તો દ્રષ્ટિ વિપરીત છે, નાના ને મોટું ગણ જોવે છે અને મોટા ને નાનો જોવે છે, મોટા દોષ ને નાનો દોષ જોવે છે અને નાના દોષ ને મોટો દોષ જોવે છે. એ વિપરીતતા જગતમાં ચાલે જ છે, એ વિપરીતતાથી તો સંસાર ચાલે છે. નહીંતર સંસાર હોય નહીં, અવિપરીતતાને માં સંસાર હોય નહીં, વિપરીતતાનો તો સંસાર છે. એટલે આજ્ઞાનું આરાધન કરતા અનેક પ્રકારના માયિક સુખનો, સર્વ પ્રકારના માયિક વાસનાનો અભાવ થશે, તે પરિણામ નહીં થાય. માયિક સુખના પરિણામો જે વારંવાર થાય છે એ તને નહીં થાય, તારો સુખાવાસ ખલાસ થઈ જશે. જે પરિણામ છોડ્યા છૂટતા નથી એને તને કદાચ એમ પણ લાગે કે આ તો છોડી શકાય જ નહીં, તે પરિણામ સહજ માત્ર માં શક્તિ વાગે એવી રીતે છોડી શકાય છે એવી એક સ્થિતિ સત્પુરુષની આજ્ઞાનું આરાધન કરતા આવે છે એમ સમજવું. જેને મિથ્યા સિદ્ધાંત દેખાતું નથી અને એનું નુકસાન દેખાતું નથી એને સમ્યક્ત્વ નો લાભ પણ દેખાવાનો નથી. જે આ બાજુમાં અહીં તો સ્થૂળ છે, અસ્તિત્વ થૂળ છે, અસ્તિત્વ સૂક્ષ્મ છે. સ્થૂળ નથી દેખાતો ત્યાં સૂક્ષ્મ ક્યાંથી દેખાય? ક્યાંથી દેખાય? ના દેખાય. ત્રીજું, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું, ધર્મ સાધન ની વાત કરે છે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું, અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો, અનેક પ્રકારના વિદ્યાઓ વિદ્યાધર પણ થયો ને, અનેક પ્રકારની વિદ્યાઓ તપશ્ચર્યાઓ કરી કરીને અનંતવાર જીન દીક્ષા લીધી. જીનેન્દ્ર ભગવાને કહ્યું એવી દીક્ષાઓ, જીન દીક્ષા ભગવાને દીક્ષા લીધી એવી આરોહાર પોતે વાય વાય લીધી. પ્રથમ ઋષભદેવ ભગવાન દીક્ષા લીધી ત્યારે 4000 રાજાઓ હારે હાર દીક્ષા લીધી હતી. કેટલા બધા રાજા હતા એને દીક્ષા લીધી, રાજપાટ છોડી, રાજપાટ રાણીઓ બધું છોડ્યું. ભગવાન તો સાધક હતા એટલે સાધનામાં ટકી શીખ્યા, ઓલામાં તો કોઈ સાધક તો હતા ને, ત્યાં એ દીક્ષા લીધી હતી. બીજી ધ્વનિ નો છૂટે ત્યાં સુધી ધર્મ પ્રવૃત્તિ થઈ નતી. ધનુદશામાં ઉપદેશ આપે ને તીર્થંકર, તીર્થંકર નો બીજા મુનિ આપે, તીર્થંકર મુનિ દશામાં ઉપદેશ છે આપણા હરિયન દશામાં ઉપદેશ. અને પ્રથમ તીર્થંકર પેલા ક્યાંય ધર્મ શરૂ નહોતો થયો, ધર્મ ની શરૂઆત કરનાર આદિનાથ તરુપતિ હતા. દિવ્યધની વખતે ઉપદેશ આપ્યો, એ વખતે સાચા મુનિઓ થયા. આ વખતે બધા દ્રવલિંગી હતા, ટકી ન શીખ્યા, એના પાછા આવી ગયા, ગર્ભ ગાતી ગયા. એવું બન્યું જિંદગી તો જિંદીક્ષા ભગવાન ને હારવાર એવી નહીં લીધી. અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે. જૈન સંઘ નો આચાર્ય થયો અનંતવાર. આખો સંઘ એને વંદના કરે આચાર્ય માનીને. આ અમારા જૈન શાસન ના મહાન આચાર્ય છે. સમ્યક નો વચ્યું, સમ્યક તો જ ન વચ્યું હોય એમ જ આવતું હોય. માત્ર સત મળ્યા નથી, સત મળ્યા નથી એટલે જ્ઞાની પુરુષ એને મળ્યા નથી. મળ્યા નથી એનો અર્થ શું? કે નિમિત્ત નિમિત્ત એક સંબંધ થયો નથી. મળ્યા ક્યારે કહેવાય? અહીંયા નૈમિત્તિક ભાવ ઉત્પન્ન કરે ત્યારે એને નિમિત્ત થયા કહેવાય. ત્યાં સુધી નિમિત્ત જ નથી થયા એટલે મળ્યા જ નથી. મળવા પણ ન ન મળવા બરાબર છે, યોગ અયોગ બરાબર થયો. સત શૂન્યું નથી અને જે આત્મ સ્વરૂપ છે સત છે એ કદી એને સાંભળ્યું સાંભળ્યું નથી એનો અર્થ શું? આમ તો સમવસરણમાં જઈએ બધું ભાવ સ્વરૂપ થયું નથી. સ્વરૂપ સાંભળવું એટલે શું? સાંભળ્યું એટલે શ્રુત, એને સાંભળ્યું એમ કહેવાય. સંસ્કૃત ભાષામાં સાંભળેલું એને શ્રુત કહેવાય. સત સાંભળ્યું જ નથી એટલે સત ભાવ સ્વરૂપ થયું જ નથી. ભાવે શ્રુત કર્યું નથી, દ્રવ્ય શ્રુત કર્યું એ તો બેરા કાને અથડાય ને પાછો અંદર પ્રવેશો પરિણમો નહીં એટલે સાંભળ્યું નથી. પરિણમો નહીં માટે સાંભળ્યું નથી. સત્શ્રદ્ધો નથી, શ્રદ્ધામાં એનો સ્વીકાર થયો નથી, સાંભળ્યું પણ નહીં અને શ્રદ્ધું પણ નહીં. અને એ મળીએ, એ શૂને અને એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. હવે મેં સાંભળ્યું છે, મેં શ્રદ્ધ્યું છે અને મને સત્પુરુષ મળ્યા છે, એ નક્કી ક્યારે થાય? કે મુક્તિનો ભણકાર આત્મામાંથી આવે ત્યારે થાય. ગુરુદેવ કહેતા વાત એમ કહેતા કે આ એવી વાત છે કે જો બરાબર ભાવથી સાંભળે તો એના આત્મામાંથી મોક્ષના ભણકાર આવ્યા વગર કરીએ નહીં. અને મોક્ષના ભણકાર સંભળાય, મારો મોક્ષ થઈ ગયો, અલ્પકાળમાં હું મુક્ત થઈ જઈશ, હવે હું પરિભ્રમણ નહીં કરું, ચોક્કસ મારી મુક્તિ થઈ જશે, એવા ભણકારા એના આત્મામાંથી આવ્યા વગર એને સત મળ્યા, એને સત સાંભળ્યું અને એને સત શ્રદ્ધા. પછી કે છે હવે આમાં શું કહ્યું, ઉપરનું જરા ફરીને થોડું લઈએ કે અનંત કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ થયું, આત્માનો ભણકાર ન આવ્યો. અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો, આત્માનો ભણકાર ન આવ્યો. પૂછવા જેવું આ છે કે તમે અત્યાર સુધી સાધન કર્યું, અંદરથી કઈ ભણકાર આવ્યો? અનુભવ તો પછી બહુ મોડો થાય છે, પહેલા ભણકાર આવે છે. આવ્યો ત્યાં સુધી હજી વાત ઠેકાણે પડી નથી, બાકી તો પછી બધા ઉત્કૃષ્ટ દ્રષ્ટા દીધા, જૈન દીક્ષા કર્યો, જૈનાચાર્ય થયો, પણ કાંઈ એમાં એ બધું વ્યર્થ ગયું, બધું વ્યર્થ. આવી વાત લખવા પાછળ કૃપાળુ દેવનો પોતાનો અનુભવ બોલે છે. આ એમના અનુભવનો પોકાર છે એમ કહીએ તો ચાલે. પોકારી પોકારીને કહે છે કે મારે, મેં આ બધું મારે થયેલું છે, મારે જાતિસ્મરણ જ્ઞાન છે, આ બધા પરિશ્રમો કરી ચૂક્યો છો, સત મળ્યા નથી, સત શૂન્યું નથી, ને સત નથી, આત્મામાંથી ભણકાર અંતરભેદ જાગૃતિ થઈ જાય. ભણકાર આવે ત્યારે અંતરભેદ આવી જાય. ચોથું, મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પામશે. મોક્ષનો માર્ગ બહાર નથી એટલે ક્યાંય આત્મા સિવાય મોક્ષનો માર્ગ છે એ પત્તો લાગવાનો નથી. એ તો જાય છે ને, યાત્રા સ્થાનમાં જાય છે, યાત્રાઓ કરે છે, કોઈ પહાડોમાં જાય છે, કોઈ ગુફાઓમાં જાય છે, એકાંતમાં સાધના કરવા માટે જુદી જુદી રીતે. મોક્ષનો માર્ગ ક્યાંય બહાર છે, આત્મામાં, આત્મામાંથી પામશે. ક્યારે? માર્ગને પામેલો મળશે. મળ્યો ક્યારે? એની આજ્ઞામાં આવ્યો ત્યારે. રાજેન્દ્રભાઈ નો પ્રશ્ન આવ્યો છે સુરતથી. ગુરુદેવ નું એક પ્રવચન છે આત્મજાગૃતિ ના 53માં અંકમાં થાયતું છે, આત્મધર્મ ના 84માં અંકમાંથી લીધેલું છે. તો એની અંદર એમ લીધું છે કે જ્ઞાની પુરુષ વિના દેશના લબ્ધી નથી. સમયસારની ચોથી ગાથાનો આ ચિત્ર પ્રવચન ચાલે છે કે અનંતકાળ માટે સત્સંગ કર્યો નથી અને સત્પુરુષની સેવા કરી નથી. બધી જે અત્યાર સુધી કર્યું એ બધી કામ ભોગ બંધનની કથા સાંભળી, પણ સાચી કથા તે તારા આત્માને સાંભળી નથી. તો સાંભળી નથી એમાં કોણ એ પાસે છે? સત્પુરુષ પાસે તે સાંભળી નથી. એટલે તે સત્સંગ કર્યો નથી અને એની સેવા પણ કરી નથી. બે શબ્દ વાપર્યા છે. અર્થઘટન કર્યું છે જયચંદજીએ. સંસ્કૃતમાં એવું નથી, સંસ્કૃતમાં બીજો શબ્દ વાપર્યો છે, પણ જયચંદજીએ અર્થઘટન કર્યું છે. હા, સંગતિ સંગતિ કરી નથી, સત્પુરુષની સંગતિ કરી નથી અને સેવા કરી નથી. દ્વેષ કરીને સંગતિનો અર્થ સેવા કરી નથી. ગુરુદેવ એના ઉપર કહ્યું છે કે દેશના લબ્ધિનો સિદ્ધાંત છે. આની અંદર જ્ઞાની સિવાય બીજા પાયેથી મળેલો ઉપદેશ કોઈ દિવસ આત્મકલ્યાણ કરે નહીં. જ્ઞાનીનો ઉપદેશ જ આત્મકલ્યાણકારી છે. દેશના લબ્ધિ ત્યાંથી મળે છે. પછી એમાંથી પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે કે આમાંથી કોઈ અનર્થ કાઢે છે ત્યારે નિમિત્ત પ્રધાનતા કરી લે છે અને નિમિત્તાધીન દ્રષ્ટિને પોષે છે. એમ ન થવું જોઈએ. જ્ઞાનીનો ઉપદેશ છે એ અંતર્મુખ થવાનો છે, પણ જ્યારે જીવ અંતર્મુખ થાય છે ત્યારે તેને શ્રવણનો ઉપયોગ રહેતો નથી. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યારે છૂટી ગયો સાંભળવાનો, પણ અંતર્મુખ થયો ત્યારે ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડ્યો. કાગળ માં કેવી રીતે સમજાવું? એક વાત એની સામે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ અમને કૃપાળુદેવ નામ લીધા છે. 263 પત્ર અને 263 પત્રમાં કૃપાળુદેવ એમ લખે છે કે જ્ઞાની પાસેથી જ્ઞાન માગવા કરતા ભક્તિની માગણી કરતી. કેમ કે ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્ય છે. એવું જ્ઞાન પ્રાપ્ત કરીને તું શું કરીશ? દેશના લબ્ધિમાં કઈ જ્ઞાન શૂન્યતા નથી, તો ભક્તિ સહિત સાંભળે છે. હવે ગુરુદેવ જે કહે છે એ કોઈ એક પ્રકારની અયોગ્યતાની સામે યોગ્ય શું હોવું જોઈએ એમ કહે છે. ગોપાળુદેવ જે કહે છે એ પણ કોઈ એક બીજા પ્રકારની અયોગ્યતાની સામે યોગ્યતા યોગ્ય શું હોવું જોઈએ એમ કહે છે. અયોગ્યતાના વિવિધ પ્રકાર છે, તેથી ઉપદેશના પણ વિવિધ પ્રકાર છે અને એ રીતે ઉપદેશ વિસ્તર્યો છે. ઉપદેશનો વિસ્તાર કેમ થયો? અયોગ્યતાના પ્રકાર ઘણા છે. એક જ પ્રશ્ન બે અયોગ્યતા વાળા જીવો કરે તો બે ને જુદો જુદો ઉત્તર આપે. જ્ઞાની એક સરખો ન આપે, એની અયોગ્યતા જોઈને એને ઉત્તર આપે ને એની અયોગ્યતા જોઈને એને ઉત્તર આપે. એવા ડોક્ટરી ટ્રીટમેન્ટ જેવું છે. એક જણને શરદી નો તાવ આવ્યો એને ગરમ દવા આપી, એક જણને ગરમી નો તાવ લાગ્યો તો એને એથી વિરુદ્ધ દવા આપી. તાવ તો બે ને તાવ જ હતો. પેલા ને કીધું માથે પોતા મૂકજે, નહીં તો તારો તાવ ચડી જશે. એટલો કેવી જઈશ તો શરદી નો તાવ હતો કે તાવ જ હતો, પોતા નહીં મૂકતા હો. ડબલ નિમોનિયા મજા જ તો તું ઉપર વિરોધીશ પાછો. તાવ તો તાવ છે પણ બે ની ટ્રીટમેન્ટ સાવ વિરુદ્ધ. એવું આમાં છે, લાગે કોન્ટ્રાડિક્ટરી. આટલો બધો કોન્ટ્રાસ્ટ કેમ છે આમાં?
આશ્રય ના અવરોધ પણ સાથે છે.
આશ્રય ના અવરોધ બરોબર બંને માં આત્મ કલ્યાણ કરે. રોગ ના પ્રકાર અનેક, તો ટ્રીટમેન્ટ ના પ્રકાર પણ એ રીતે ઉપદેશ નો વિસ્તાર ઘણો છે. એટલે એમ કે છે કે માર્ગ ને પામેલો માર્ગ તમારો છે, તું તારી મેળે. મોક્ષ નો માર્ગ આત્મા માં છે એટલે મેળવી લે, એ વસ્તુ શક્ય નથી. કારણ કે તું અજાણ્યો છો અને આ વિષય ટેકનિકલ છે, હાઈલી ટેકનિકલ છે, એટલે એમને ટાઈમ થઈ શકે એવું નથી. હવે એક બીજી ગંભીર વાત કરે છે છેલ્લામાં, કે બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. અક્ષર કેટલા છે અમારે? બે છે, મ ને ગો. આ મધ્ય અક્ષર પર અડધો રહ્યો છે, પણ ટૂંકામાં બે અઢીમાં કઈ ફરક નથી. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાલ થી એટલું બધું કર્યા છતાં એટલે કઈ ધર્મ સાધન કરવામાં બાકી રાખ્યું નથી. એટલું બધું કર્યું છે. જોનાર ને અધધ થઈ જાય છે, એવી આકરી તપશ્ચર્યાઓ કરી છે. ત્યાં મંદિર માં બાવાઓ આવતા, ઘર ની બાજુમાં મંદિર છે. હનુમાનજી નું હોય, બીજું એક ગુરુ મહાદેવજી નું હોય, બધું હોય એક મંદિર માં. નામ બાલાજી નું મંદિર, ઘર છે અમારા એક ને નવ રસ્તો. નાની ઉંમર એટલે બાવા બધા આવે એટલે જોવાય જઈએ કેવા બાવા આવ્યા છે. તમે જતા વાળા હોય એમાં જાત જાતના ભાત ભાતના માણસો આવતા હોય છે, એવા બાવા જોયેલા. કે ઉનાળાનો ચૈત્ર વૈશાખ નો ધોમ ધપતો હોય ત્યારે એ હવારે તો દિશાઈ જાય, જંગલ માં જાય, એ 10-10:30 આવીને નાય, નાય ને પછી રાખ તોડે આખા શરીરે, પછી માથે નું નાય, માથે જતા હોય પાકડી જેવી સાફો બાંધ્યો ને એવી જતા હોય, અને નાઈને રાખ તોડે. 11 વાગે નો તડકો બરાબર તપવાની શરૂઆત થાય ત્યારે તડકે તપશ્ચર્યા કરવા બેસે. એટલે પેલા એક છાણા નું કુંડાળું કરે, છાણા મગાવે તેના ઘરે, હુંગળો છાણા દઈ જા. છાણા, છાણા એટલે ગોબર કા, ઓ બાલ જલાને કા, ક્યાં બોલતે આપણે, કંડે, કંડે બોલે છે, ગોબર કે કંડે. મગાવી કુંડાળો કરે, બધા બધા છાણા ને સળગાવે, એટલે ચારે તરફ થી અગ્નિ, દશે દિશા થી અગ્નિ આવે અને ધોમ ધપતો હોય. 11 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી શીર્ષાસન કરીને, શીર્ષાસન કરે પછી એની વચ્ચે ઊંધા માથે કેટલો તાપ સહન કરે, પરસેવા આવેલા જાય શરીર માંથી, કેટલા પરસેવા આવેલા, રાગ તોડી એના બધા નાઈ નાઈ ગયો એવો દેખાય. 6-6 કલાક ઊંધા માથે રે અગ્નિ સળગાવીને ધોમ ધપે, ચામડી ફાટી જાય બીજાની, તો તો પ્રેક્ટિસ હોય એવા એવા તપ કર્યા. અને જોનાર ને અધો થઈ ગયો, પછી સાંજે જમે, રાત્રે જમે, પછી નાય અને કઈ પૂજા પૂજા કરવી એવું કઈ કરી લે, પછી રાત્રે જમે મોડે છે. કોને રાત્રે ભોજન પ્રતિબંધ નથી, રાત્રે 9 વાગે 10 વાગે એટલે ખાય ત્યારે એવું જ ખાય. પાછા મારા શું ખાશો? કાળી રોટી ને ધોળી દાળ, કાળી રોટી ધોળી દાળ, ધોળી દાળ માં શું? દૂધપાક, ખીર, કાળી રોટી એટલે માલપુવા, ગળે ગળ્યું જ ખાય. ઘીમાં બનાવેલા માલપુ હોય ને, માલ તમારે શું કે છે? માલપુઆ જ કે છે ને, ઘીમાં બનાવેલા માલપુઆ અને એની હારે દૂધ પાક ભગવાન જેવા હોય સાધારણ ખાય એવું. પાછા બીજે દિવસે એ તપશ્ચર્યા શરૂ કરે, જેટલા દેરી એટલા દે રોજ તપશ્ચર્યા કરે. પૈસા રાખે આમ ક્યાં ગયું હોય પણ પૈસા રાખે. કઈ નઈ, બહુ લાંબી વિચાર શક્તિ નતી ઉંમર માં, બહુ નાની ઉંમર હતી, 5-7 વર્ષ. બહુ વિચાર શક્તિ 5-7 વર્ષ ની ઉંમર એટલી વિચાર શક્તિ. કુતૂહલ થી જોતા હતા, બીજું કઈ નઈ, કુતૂહલ વૃત્તિ. છોકરાને કોઈ ગઈ ગયું હોય જોવા માટે મંદિર માં, ઓટલે અનાદિકાળ થી આટલું બધું કર્યા છે, આમ શા માટે 2 અક્ષર વાળો માર્ગ પ્રાપ્ત ન થયો? તે વિચારો શા માટે નથી થયો? તે બહુ ભાગ જીવ તો સંપ્રદાયમાં સંપ્રદાય બુદ્ધિ થી બધું કરે છે, એમ એ બાવાઓ તપ કરતા હતા. એમાં જૈન સંપ્રદાયમાં આવીને સંપ્રદાયનું અનુસરણ કરે, જે ક્રિયાઓ ચાલતી હોય પછી એમાં વિકૃતિ આવી હોય કે ન આવી હોય કાંઈ ખબર ન હોય. અત્યારે અમારે ત્યાં આમ બધું થાય છે, એટલે અમારે ત્યાં આમ બધું થવું જોઈએ. સોનગઢના જીન મંદિરમાં આરતીના નામના બોર્ડ માર્યા છે, એટલે આપણે આયા પણ મારવા, બીજું કઈ નહીં. નામ લખે છે ને ત્યાં થાય છે, માટે અહીંયા કરવું એમ હોય. નામ લખવાથી શું ફાયદો? પછી જો શું છે, પછી આરતી તો લખાવે જ છે. મારું નામ કેટલા હું છે એ જોવે છે કે નહીં બરાબર? બીજા નામનો બહુ વાંચે, મારું નામ છે કે નહીં એટલું જ વાંચે. નામ કીધું તારું હતું, અને તારું ઓનામાં તો એ જ કાયમ રહેત ને રહેશે, બદલાતું જાય છે. એક માણસના જાજા નામ હોય છે, કોઈ કાંઈ કે, કોઈ કાંઈ કે, કોઈ કાંઈ કે. સંપ્રદાય બુદ્ધિમાં અનંત કાળ તો ગયો છે. મનુષ્ય છે કોઈ ને કોઈ સંપ્રદાયમાં જન્મ મળે છે, સંપ્રદાયના અનુસાર. સત્ય શું છે, સત્ય માર્ગ શું છે, એ તો રિસર્ચનો વિષય છે, અને એ રિસર્ચ કરવો પડે છે. ભલે જૈન સંપ્રદાયમાં જન્મ હોય તો તે રિસર્ચ કર્યા વગર માર્ગ ન મળે. આમ ગાંધીજી કીધું કે ગુરુદેવે પરિશ્રમ કરીને માર્ગ આપણને આપી દીધો ને આપણને સહેલાઈથી મળી ગયો, એ તો ગુરુ ઉપકાર કરવા માટે. બાકી પરિશ્રમ તો પુરુષાર્થ તો એમને એટલો જ કરવો પડે જેટલો ગુરુદેવે કર્યો હોય, એટલો જ, અને જરાય ઓછો ન થાય. ઉપકાર બુદ્ધિથી એમ કહેવાય, અમને માર્ગદર્શન આપ્યો માટે, માર્ગ ચીંધ્યો માટે ગુરુદેવનો માર્ગ સહેલો કરીને આપણને આપી દીધો. ગુરુએ તો તને લાપસી બનાવી, ઘીમાં ચોળી અને કોળીઓ મોટામાં હવે ગળે ઉતારવું, એટલું તારું કામ છે. લાપસી શું કરવા દીધી, ગળ પણ છે ને ઉતરી જાય જલ્દી ગળે, અને ઘી વાળું હોય એટલે ઉતરી જાય, એટલું સહેલું કરીને આપ્યું. ઉપકાર બુદ્ધિ એ બધી વાત થાય છે. રિસર્ચ તો દરેકને પોતાને કરવું પડે, અને પુરુષાર્થ પણ બરાબર. હા, સ્પષ્ટીકરણ બહુ આવ્યું, છતાં રિસર્ચ તો પોતે કરવું પડે.